તારીખ 1/7/1991 શ્રી ચિદ્વિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17.
બરાબર છે, અને ધ્યાન પોતાના સ્વક્ષેત્ર ની અંદર જેટલો ચૈતન્ય પિંડ છે એની અંદર રમણતા કરે છે, ધ્યાનથી પરિણામની એકાગ્રતા ત્યાં કરે છે. બરાબર છે, તો એવું જે ધ્રુવનું જે ક્ષેત્ર છે એના અવલંબનભૂત જે વિષય છે સત્તા, એનું જરાય અવલંબન ન લેવાય એમ કેવું છે? એનું અવલંબન લેવું જ પડે.
એને ગૌણ ન કરી શકાય?
ગૌણ તો જ્ઞાન માં કરી શકાય, પણ શ્રદ્ધામાં શું કર્તવ્ય? જ્ઞાન માં તમે ગૌણ કરો, પણ શ્રદ્ધામાં શું કરશો?
શ્રદ્ધામાં એને વિષય ન બનાવીએ, ન લઈએ.
પણ ક્ષેત્ર એક હોય તો કેવી રીતે વિષય?
એક ઘોડો છે તો ન લઈએ આપણે,
એ ઘોડો કેવી રીતે બની શકે? જો સર્વથા એક ક્ષેત્ર હોય તો બની શકે કેવી રીતે?
પછી
એ કેવી રીતે બને? ભાઈ નો તર્ક સાંભળે, બીજું ભાઈ નો તર્ક છે કે તમે તો ભેદ કાઢો કે અમે ક્ષેત્રનું અવલંબન નહીં લઈએ, પર્યાયના ક્ષેત્રનું અવલંબન નહીં લઈએ, ધ્રુવના ક્ષેત્રનું. પણ શ્રદ્ધા તો એવો ભેદ પાડી શકતી જ નથી, એવો ભેદ પાડવાનો શ્રદ્ધામાં ગુણ જ નથી. તો શ્રદ્ધા જે અવલંબન લઈએ છે એમાં પર્યાય આવતી નથી. જો પર્યાય આવતી હોય તો એનું ક્ષેત્ર ક્યાં હોય તો આવી જ જાય. દીપચંદજી છે એ સિદ્ધાંત જ્ઞાનની અંદર આટલી ચર્ચા કોઈ જ્ઞાની પંડિતો એ નથી કરી. દ્રવ્યાનુયોગની સૈદ્ધાંતિક ચર્ચા દીપચંદજી જેવી કોઈ એ નથી કરી.
એટલે કહું છું, ઘણી ઘણી એની બુદ્ધિ છે આપણે આશ્ચર્ય થાય. આવી કોઈ રીતે કેટલી હતી એને લાખ ને ઠક તો આપણી બુદ્ધિ કામ ના
કરે, બુદ્ધિ કામ ના કરે.
હું તો તો ઘણી કામ ના કરે. બરાબર, છતાં બધા એમ કહે છે કે એ તો પંડિતજીને એટલે કહ્યું છે ને, આપણે કહીએ આચાર્ય ક્યાં કહ્યું છે એમ કહીને, આચાર્ય ક્યાં કહ્યું છે ક્ષેત્ર ભેદ છે?
પંડિતજી જ્ઞાની હતા કે અજ્ઞાની? એક નક્કી કરો પહેલા. પંડિત બે પ્રકારના, એક જ્ઞાની જે તો જ્ઞાની, કોડરમલજી પંડિત કહેવાના, દીપચંદજી ભલે પંડિત કહેવાના, જ્ઞાની કે અજ્ઞાની એક પહેલા નિર્ણય કરો.
એટલે જ્ઞાની તો છે એમાં કે બે
બરાબર, એમનો અનુભવ પ્રકાશ વહેંચ્યા પછી કોઈ એમ કહી શકે એવું નથી. આને અનુભવ નથી,
તો નથી કહી શકે.
એને તો એમ લખ્યું છે કે અમે અમારા અનુભવનો રણસ્તંભ રૂપે હવે પાછા નથી
ફરવા.
બરાબર છે, રણસ્તંભ રૂપે પાછા ન ફરે.
આ વિશે એને આચાર્યથી વિરુદ્ધ લખી રહ્યું?
નહીં, આચાર્યથી વિરુદ્ધ નથી લખ્યું. આચાર્યની એમાં એવું છે કે જ્ઞાની પુરુષ કોઈ વાત કરે ત્યારે શાસ્ત્ર શોધવા બુદ્ધિ જાય તો એને શ્રીમદજી શાસ્ત્ર સંજ્ઞા આપીએ છે. શું કહે છે?
શાસ્ત્ર અભિનિવેશ,
શાસ્ત્ર સંજ્ઞા. શાસ્ત્ર
અભિનિવેશ
પણ એક મોક્ષને પૂછ્યું છે કે હું તમને જે કહું એ પરમ સત્ય છે એમ તો માનવાની સ્વીકારવાની તમારી બુદ્ધિ હોય તો એ સ્વીકારતા તમને કોઈ લોક સંજ્ઞા આડીને આવતી આવે એમ ન હોય તો એ સ્વીકારતા પછી બુદ્ધિ પાછી શાસ્ત્ર સંજ્ઞા એ ન ચડી જતી હોય તો મારે તમને જે કહેવું છે કેવું છે? કેટલી ફરજ મૂકી એ જ્ઞાનીને કહ્યું હોય પછી શાસ્ત્રમાં છે કે નહીં ગોતવા ન જાવ, અને શાસ્ત્રમાં ગોતવા જાય તો એનો અર્થ એમ થાય છે કે પોતે મતાર્થી છે, અમુક મત બાંધી રાખ્યો છે. જ્ઞાની કહે છે છતાં એને એ મત છોડવો નથી, મતાગ્રહ છે એનો, એમ નક્કી થાય છે. ત્યાં સુધી મુમુક્ષુજી અપરાધ કરે છે કે કોઈ એક શાસ્ત્રમાં એક જ જગ્યાએ વાત આવી હોય ને બીજી જગ્યાએ ન આવી હોય તો એમ કે એક જ જગ્યાએ આવી છે ને બીજી ક્યાં, બીજે બીજા શાસ્ત્રોમાં ક્યાં એવી વાત
કરી?
બે વાતો છે, બીજી જગ્યાએ ક્યાં આવે છે? એક જ શાસ્ત્રમાં એક જ જગ્યાએ વાત છે,
ક્રમપ્રિય
શાસ્ત્ર સંજ્ઞા છે. અને એનો અર્થ એમ છે કે શાસ્ત્રકાર આચાર્ય છે કે મુનિરાજ છે તો પણ પોતાનો મત ફેરવવો નથી, કે બીજા શાસ્ત્રમાં આધાર મળે તો માનું ને તો ન માનું એમ એને કહેવું છે. અને એની દીઠા એવું છે કે બીજા શાસ્ત્ર કહેશે તો નહીં માને, એ તો બહારનું જ છે. એટલે એ પ્રકારનો મતાર્થ હોય ત્યાં આત્માર્થ સમજે ને, આત્માર્થ છે ત્યાં મતાર્થ સમજે, બે પરસ્પર વિરુદ્ધ પ્રતિપક્ષમાં ઉભી લાગ્યું હોય.
પ્રવૃત્તિ સાર જે શૈલી છે એમાં તો પૃથક વીરનો ઉપદેશ એમ કહે છે, જીન ભગવાનનો ઉપદેશ એમ છે કે પૃથક અથવા બે પ્રદેશ બધા વચ્ચે હોય એમ લખી
બરાબર છે,
મૂળ ગાથા છે ને એનું શું કર્યું
એ બરાબર છે. પણ એ પણ શાસ્ત્ર છે, એ એ અપેક્ષા એ વાત છે. અપેક્ષા તો અનેક છે કે નહીં,
અનેક અનેક
અનેક અપેક્ષા છે કે નહીં. હે અચ્છા, હવે સમયસર તો એ જ આચાર્ય, બંને એ જ આચાર્ય છે, કુંકુ નામ્રચંદ્ર આચાર્ય બરાબર. સમયસર ને 181 માંથી 86 ગાથા લીધી છે. એવી ચોખટ ક્યાંય સમયસર માં છે, બીજા શાસ્ત્ર માં છે, પણ અહીંયા દ્રવ્ય કર્મ ના અનુભાગ ને અહીંયા હું રાગ કહું છું, પણ જીવ ના ચૈતન્ય પરિણામ ને રાગ નથી કેતો એવી ચોખટ છે.
આધાર
આદેશ સંબંધ નથી એનો અર્થ, આધાર આદેશ સંબંધ નથી એ તો કહ્યું છે, અને એના એના ભાવાત્મા ચોખ્ખું લીધું છે. ભાવ કર્મ નો અર્થ ક્યાંય આખા સમયસર માં ભાવ કર્મ નો અર્થ સિદ્ધ વિકાર લીધો છે, દ્રવ્ય કર્મ નો અનુભાગ તો ભાવ કર્મ એવું ક્યાંય નથી
લીધું.
જય શ્રી કર્મ છે, બે પોતાના છે બીજા શાસ્ત્રો માં છે. પણ આ આપણે જે છે ત્યાં ગુરુદેવ ને વાત લ્યો, ગુરુદેવ ના પ્રવચનો માં લ્યો, તો ક્યાં એવી રીતે વાત ચોખ્ખ નથી કરી, ત્યાં ચૈતન્ય વિકાર ને જ રાગ કીધો છે એમણે. જ્યાં જ્ઞાન અને રાગ ને જુદા પાડવા રૂપ ભેદ જ્ઞાન થી સંવર થાય છે એ વિષય લીધો છે, ત્યાં ગુરુદેવ ના પ્રવચન માં ચૈતન્ય વિકાર રૂપ રાગ લીધો છે. ત્યાં દ્રવ્ય કર્મ નું ભાવ કર્મ નથી લેવાનો, કેમ કે બુદ્ધિ નો વિષય પોતાનો રાગ છે, દ્રવ્ય કર્મ કે દ્રવ્ય કર્મ નો અનુભવ એ બુદ્ધિ નો વિષય જ નથી. ખરેખર એક વસ્તુ ની બીજી વસ્તુ, અર્થાત એક વસ્તુ ની બીજી વસ્તુ કઈ સંબંધી નથી, કારણ કે બંને ના પ્રદેશો ભિન્ન હોવાથી, કારણ કે બંને ના પ્રદેશો ભિન્ન હોવાથી તેને એક સત્તા ને
અનુસરતા,
એ રીતે એક વસ્તુ ની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજી ને આધાર આધે સંબંધ પણ નથી. તેથી દરેક વસ્તુ ને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે રહેવા રૂપ જ આધાર આધે સંબંધ છે, બરાબર છે. માટે જ્ઞાન કે જે જાણન રૂપ ક્રિયા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે, તે જાણન ક્રિયાનો જ્ઞાનથી અભિન્ન પણ હોવાને લીધે જ્ઞાન જ્ઞાનમાં જ છે, અને ક્રોધાદિક કે જે ક્રોધાદિક ક્રિયારૂપ ક્રોધાદિક ક્રિયારૂપ લીધી છે. શું ભાઈ? ક્રોધાદિક ક્રિયા લીધી છે, જીવની લીધી કે જન્મી લીધી, હવે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે બરાબર છે ને, ક્રોધાદિક ક્રિયાને જીવ ભાવ લીધો છે. ક્રોધાદિક ક્રિયાનું ક્રોધાદિથી અભિન્ન પણ હોવાને લીધે ક્રોધાદિક માં છે. જ્ઞાન અભય અને જાણન ક્રિયા આધાર છે, જાણન ક્રિયા આધાર હોવાથી એમ થયું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણન ક્રિયાને જ્ઞાન જુદા નથી. આ રીતે એમ ઠીક થયું છે, જ્ઞાન જ્ઞાનમાં જ છે, એવી રીતે ક્રોધ ક્રોધમાં જ છે. ખાલી ક્રોધાદિકમાં કર્મકમાં કે નોકર્મમાં જ્ઞાન નથી. જો હવે કર્મ ને નોકર્મ જુદું કર્યું છે ત્યાં ક્રોધાદિક સિવાય,
ઠીક છે, પણ જગ્યા લીધા ક્રોધાદિકમાં કર્મમાં અનુ કર્મ કર્મ જ્ઞાન નથી.
ક્રોધાદિકમાં કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી, એટલે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ત્રણ લીધા ત્યાં, પછી કેવી રીતે આને તમે દ્રવ કર્મ માં નાખો?
ભાવ કર્મ દ્રવ તો બે લેવાય,
ક્રોધાદિક માં કર્મ માં નો કર્મ લીધું હોય તો દ્રવ કર્મ ભાવ કર્મ ને નો કર્મ, જેમ કે પહેલી ગાથામાં લીધું સમય સાર કેવો છે કે દ્રવ કર્મ ભાવ કર્મ ને નો કર્મ રહી છે, તો ત્યાં ભાવ કર્મ કેવું લેશો?
ક્યાં તો જીવડું લે છે,
બરાબર છે? તો પછી અહીંયા જયારે કર્મ નો કર્મ ની સાથે ક્રોધાદિક રીત હોય તો એ ભાગ કર્મ જ લેવું પડે ને, સીધી વાત છે.
એમને પરસ્પર અત્યંત વિપરીતતા હોવા જોઈએ,
કર્મ કે નો કર્મ જ્ઞાન નથી, અને જ્ઞાનમાં ક્રોધાદિક કર્મ કે નો કર્મ નથી, એટલે ત્રણે લઈ લીધા ને, ભાવ કર્મ જાય ને, સીધી જ વાત છે. કારણ કે તેને પરસ્પર અત્યંત સ્વરૂપ
વિપરીત,
ભાવ કર્મ નું અત્યંત સ્વરૂપ
વિપરીત, જીવના પરિણામ છે ને,
જીવના પરિણામ હોવા છતાં વિરોધ જાતિ ના છે, પ્રતિપક્ષ જાતિ ના છે, ઘાતક સંબંધ છે,
પોતાનું સ્વરૂપ છે ને, કે
દુષ્ટ છે, અનિષ્ટ છે, અને ઘાતક છે,
પોતાનું ચિત્ત વિકાર જેમ કહો છો
ને, ચિત્ત વિકાર છે માટે એની જાતિ ફેર છે,
પોતાનું સ્વરૂપ થયું ને,
બરાબર, હોજો ચડે ને અને મોઢો હરૂપાળો દેખાય ને, હાથે વાગાય તો મરી જાય, હોજો ચડે, ડુંગળો હોય, ઘોડા ગોબા પડ્યા હોય, હાડકા દેખાતા હોય, હોજો જડે ને રૂપાળો લાગે, વાહ જાડો થઈ ગયો, મરી જાય, સાચી વાત
છે, મરવાનો છે તો,
હે એ તો મરવાનો છે, કેમ શરીર ની પ્રિય છે ને, અને પછી હારી દેખાય છે,
વિકારી છે,
હે
વિકારી છે,
વિકારી તો ઝેર છે, આત્મા આનંદ અમૃત છે,
તેમને પરમાર્થભૂત આધાર સાથે સંબંધ છે, પરમાર્થભૂત
આત્મા આનંદ અમૃત છે ને ભાવ કર્મ એ ઝેર છે એમ કે છે, એટલો બધો પ્રતિપક્ષ છે, અત્યંત સ્વરૂપ વિપરીતતા છે,
અને પરમાર્થ આધાર સાથે સંબંધ નથી એમ કીધું, પછી
પરમાર્થ અત્યંત સ્વરૂપ છે, તેમને પરમાર્થભૂત આધાર સાથે સંબંધ નથી, જ્ઞાનનું સ્વરૂપ જે જાણન ક્રિયા, તેમ જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદી ક્રિયા પણ છે, ક્રોધાદી ક્રિયા લે છે, પરિણમન લે છે, અને ક્રોધાદીનું સ્વરૂપ જેમ ક્રોધાદી ક્રિયા છે, તેમ જાણન ક્રિયા પણ છે, કોઈ રીતે સ્થાપી શકાતું નથી, કારણ કે જાણન ક્રિયા અને ક્રોધાદી ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે, ભિન્ન ભિન્ન વસ્તુએ પ્રકાશે છે એમ ન કીધું, ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે, અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી નીચે સ્વભાવ લઈ લીધો પાછો, વસ્તુઓ ભિન્ન જ છે, સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુ ભિન્ન છે,
વસ્તુ ભિન્ન ચાલે કીધી તો બે દ્રવ્ય આવે એમ ખબર કરે છે,
નહીં પણ સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુ ભિન્ન કહીએ છીએ, ઓલી રીતે નથી અમે કહેતા, એમ કે છે સખોટ કરે છે, તો બંનેના સ્વભાવ ભિન્ન હોવાથી અમે વસ્તુ ભિન્ન કહીએ છીએ, અને આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને આધારે બધું, પછી ત્યાં અજ્ઞાન શબ્દ હોય તો ક્રોધાદી ક્રિયા કાઢી નાખી પાછું, હવે અજ્ઞાનને કયા કર્મનો વિપાક કહેશો, કહેજું ક્રોધાદીને તો તમે ક્રોધ પ્રકૃતિનો વિપાક કહેશો, પણ અજ્ઞાનને કઈ પ્રકૃતિનો વિભાગ કહેશો? ચાલો મૂળમાં કહે નાસ્તિક જ્ઞાન અજ્ઞાન એવો આધાર આધારી મમ, તમે અજ્ઞાનની કઈ પ્રકૃતિ લાવશો, કેવો અજ્ઞાનની કોઈ પ્રકૃતિ હોય બતાવો, 147 માં અજ્ઞાનની પ્રકૃતિ કાઢી દીધી છે,
તો અજ્ઞાન કેવું હોય તો બોલો ને, અજ્ઞાન કહેવાય કરવું,
કોઈ અજ્ઞાનની પ્રકૃતિ નથી, જ્ઞાનમાં તો ચલ્યા છે જ અજ્ઞાન, એની કોઈ પ્રકૃતિ નથી,
કોઈ એમને સ્પર્શ પૂછ્યું છે કે નહીં, તમે એનો
જવાબ
આપ્યો,
બરાબર છે, અધ્યાત્મ દશા મુંબઈમાં વાંચી ને એ ઘરે પહોંચ્યો એટલે મુમુક્ષુભાઈ નો ફોન આવ્યો, ગ્રહ કર્મ લેવું જોઈએ, પણ ગુરુદેવ ભાવ કર્મ લે છે, તો ગુરુદેવ તો ભાવ કર્મ લે છે ખબર છે, પણ ફલાણા આપણા પંડિત છે એ દ્રવ કર્મ લે છે. મેં કીધું મારે ગુરુદેવ નું માનવું કે ફલાણા પંડિત નું માનવું, એ તમે કયો આવડો, તમે નક્કી કરાવો. નાની થી આગળ નથી કોઈ, આગમ માં છે, અધ્યાત્મ માં આગળ નથી. એક વાત તો સદાનંદજી કે સાથ ચલ રહી કરતા કરતા એક મિનિટ નો એ પ્રશ્ન કર્યા કે ક્ષેત્ર ભિન્ન હે વિશ્વાસપુત્ર દિયા કે દ્રષ્ટિ કા વિશેષ પદાર્થ પર્યાય છે ક્ષેત્ર છે જે ભિન્ન હૈ. ऐसे उत्तर में उपादेय भूत परम पारिणामी भाव के उपादेयता के ठोस ध्वनि सन्निहित है. रामा शू कहू के पर्याय के क्षेत्र में भिन्न भाव लेवा मा, भिन्नता लेवा मा आध्यात्मिक हेतु है.
आध्यात्मिक हेतु होवो
जोईए, आध्यात्मिक हेतु है, आध्यात्मिक हेतु थी ये बात कहवाई है. गुरुदेवे कही हो કે દીપચંદજીએ કહ્યું હોય કે સોગાનીજીએ કહ્યું હોય, ત્રણેય જ્ઞાની છે. તો એ તો અનંત જ્ઞાનીનો એક મત હોય, અજ્ઞાનીનો મત ભલે જુદો પડે, જ્ઞાનીનો કોઈ મત જુદો પડે નહીં. આ સુધી વાત છે, ગમે એ જ્ઞાની કેવું જુ હોય તો બીજા જ્ઞાનીનો આધાર હોય જ આવું. પણ આ કરતા આ ભાઈ સાથે એ ભાઈ પ્રત્યક્ષ છે, આ ભાઈ સાથે છેલ્લી કલકત્તામાં, હા, એમણે લખીને મોકલેલી અમને, સમજ્યા, સંપાદકોને અમને લખીને મોકલી. પણ અમને એ વખતે ખ્યાલ હતો કે આ એક એવો વિરોધનો મુદ્દો મળશે કે સોગાનીજીને અજ્ઞાની કરાવી દે, માટે અત્યારે આપણે આ નથી લેવું. આ પછી માહિતી નાખવાનું કારણ આ સજી બી
આવડે,
હા, નાખવાનું કારણ એ છે કે તેથી નહોતું લીધું, પાછું મોકલ્યું એમને કે આ અત્યારે નથી લેવાના. અમે સુધી એના પર અમે ચર્ચા કરી હતી કે કેમ કરશું, બહુ મજાનો મુદ્દો છે, અમારે આપસમાં ચર્ચા થયેલી છે કે તો વાત છે, પણ અત્યારે લેશું ને તો એ તો એમની પ્રસિદ્ધિ નથી, સમાજ સ્વીકારતો નથી, અને આ મુદ્દા પર જોર કરી રાખે કે આગળની ભૂલ છે એમ કરીને. આગળમાં આમ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળમાં એક વસ્તુમાં અને બીજી વસ્તુમાં હોય જો પ્રવચન સાર એમ કરીને લાલ છે, પ્રવચન સાર બધો ખ્યાલ હતો, બધી ચર્ચા થઈ હતી, અને ઈરાદા પૂર્વક નહોતું લીધું તે બી આ વાયાથી નાખવા એનું કારણ કે ત્યાર પછી તો ગુરુદેવ ચોખ્ખું કરી. હમણાં એક સતોત્તરમાં બેંસરીના વચનામૃત ઉપરનો બોલ સાંભળ્યો સંગઠમાં, હમણાં ગુરુદેવની જન્મ જયંતિ ગઈ, તો એ જન્મ જયંતિના પ્રસંગે કેસેટ ચાલતી હતી. સવારના કેસેટમાં 153 નંબરના વચનામૃતમાં ક્ષેત્રભિન્નતાનો વિષય ચાલ્યો હતો, વચનામૃત બેંસરીના વંચા હતા અને ક્ષેત્રભિન્નતાની વાત આવી હતી કે જે એક મુમુક્ષુએ ઘરે જઈ અને વચનામૃત પ્રવચન કાઢ્યા. 153 બોલ નાખ્યો તો કે આમાં એ વાત ઉડાડી
વિષય નથી માટે કાપી નાખી,
વિષય નથી એવી ખબર ગુરુદેવ ની નથી પડતી ને, એમ છે ને, કરું છું હું વિજ્ઞાન પર કરું છું એવી ખબર ગુરુદેવને નહોતી પડતી ને તો પછી, અને એના કરતા ત્યાં બીજાને વધારે પડી ને, એ તો નક્કી થયું ને.
એ લોકો કીધું મેળ ખાઈ પડશે, અહીંયા સકડાવી તો લખશું કે અહીં સકડ નથી,
એમાં એવું છે
એક વખત એમની સાથે ચર્ચા થઈ હતી, તમે કેમ જુદા પડો છો? તો કે આમાં શબ્દકોષમાં એ અર્થ જ નથી થતો, તમે ગુરુદેવ એવો અર્થ કરે છે. તો મેં કહ્યું કે જ્ઞાનીઓનો એ અધિકાર છે, તમને કવિઓને અધિકાર છે જ ને વ્યાકરણ તોડવાનો? તમને કવિઓને વ્યાકરણ તોડવાનો અધિકાર છે કે નહીં? આત્મા એમાં અધિ અક્ષર છે, પણ એને જો પેલી માત્રાનો ત્રાસ મેળવ્યો હોય ને તો આ તો માં તો આખો લખવાની એને છૂટ છે. શું કરવા શબ્દ તોડી શકે છે કે કવિ છે માટે એને છૂટ છે? એમ જ્ઞાનીઓને જે ભાવ ભાષે એનો અર્થ કરવાનો એનો અધિકાર છે, એનો અબાધિત અધિકાર, એનો પંડિતોનું કામ ન આવે પછી એમની જિંદગીમાં આ જવાબ નહીં આવી પછી. ચર્ચાઓ બહુ થઈ છે, ઘણી ચર્ચાઓ થઈ છે. આ વાત કરી હતી કે વિદ્વાનો અર્થ કરે અને જ્ઞાનીઓ અર્થ કરે એમાં ફેર પડે, તો વિદ્વાનોએ એમ વિચારવું જરૂરી છે કે જ્ઞાનીઓને એ પ્રમાણે અર્થ કરવાનો અધિકાર છે, સ્વતંત્ર અર્થ કરે. રાજમંદી કરે છે, પરસ ટીકાકારે કેટલી જગ્યાએ કર્યો છે. સંસ્કૃત શબ્દ નો અર્થ સંસ્કૃતના શબ્દકોષમાં ન હોય, એક શબ્દમાં પારિગ્રાફ ભર્યો છે આખો, કે જે માંથી એક અર્થ શબ્દકોષમાં હોય એવી અને પારિગ્રાફ ભર્યો છે. એમનો અધિકાર છે, એ માન્ય રાખવો જોઈએ. પંડિતે મુમુક્ષુએ એ માન્ય રાખવો અને સ્વીકાર રાખવો પોતાના આત્મકલ્યાણ માટેનો.
અભેદ કારકોની વિવિક્ષામાં એ વાત યોગ્ય છે. હવે જો હું તમને કહું કે છ કારકો ખરાક ને શક્તિરૂપ તો છ કારકો છે ને સમયસારમાં, બરાબર છે? એનું પરિણમન કારક રૂપ છે કે અકારક રૂપ છે પર્યાય? તો પછી એક પર્યાયમાં છ કારકોનું પરિણમન નથી, તો પછી કેમ ના પાડી શકો તમે? મને તો સમજાતું નથી એ વાત કેવી રીતે ના
પાડે.
બરાબર છે, પર્યાયમાં છ કારક રૂપ પરિણમન છે કે નહીં? પર્યાયમાં છ કારકોનો અભાવ કેવી રીતે તમે બતાવો છો?
ગુણનું પરિણમન છે ને, એમ કહો તો શક્તિ નામની ગુણ છે,
બરાબર છે, પણ પરિણમન પણ કારક રૂપ છે કે અકારક રૂપ છે? એ કયો કારક નું પરિણમન કારક રૂપ છે કે અકારક રૂપ છે?
પણ ગુણનું છે કે
ગુણનું પરિણમન છે એનો વાંધો નથી. અમારો તો હવે જે પ્રશ્ન છે ને વિવાદ છે એ પર્યાયનો છે. તો પર્યાયમાં છ કારકો રૂપ પર્યાયનું પરિણમન છે કે નહીં? પર્યાયમાં છ કારકો સવાલ છે કે અભાવ છે છ કારકો નો? પર્યાયમાં પર્યાય ન છ કારકો રૂપ પરિણમન નો સદભાવ છે કે અભાવ છે? પ્રશ્ન આટલો જ છે મારો, આથી વધારે મારો પ્રશ્ન કોઈ વાત મને માન્ય છે. દ્રવ્ય નું પર્યાય છે, ગુણ નું પર્યાય છે, બધું માન્ય છે. હવે તમને આ માન્ય છે કે નહીં આટલો જ મારો સવાલ છે. હા, કાલ કરતો ના સદભાવ દે, પણ ત્યાં દ્રવ્ય ના
આત્માને કેમ લખે છે?
આત્માના લઈ લેશે ખ્યાલમાં છે. પ્રવચન સાથે શૈલી કોઈ ઉડી જાતને છે, પણ આ તો પ્રશ્ન જરા બીજો છે. મેં પણ બે વર્ષ પહેલા ચર્ચા લીધી સંગઢમાં દિવાળી ઉપર આ શિબિરમાં, ત્યારે ચર્ચામાં પૂછ્યું કે મેં એક ન્યાય આપ્યો હતો કે જો વિકારના ની સ્વતંત્રતા ન લ્યો, જો જીવની પર્યાયની સ્વતંત્રતા ન લેવામાં આવે અને એકલી દ્રવ્યના આધીન એકાંતે લેવામાં આવે તો
જેવું દ્રવ છે એવી જ પ્રિયા એના બે થઈ જઈને રહેવી જોઈએ, કેમ કે એનામાં વિકાર થવાનો સ્વભાવ નથી. માટે વિકાર થવાનો પર્યાય ધર્મ છે. દ્રવમાં ધર્મ નથી ને ગુણે નથી ને કાંઈ નથી.
વસ્તુ લે, વસ્તુ વસ્તુ પૂછે ધ્રુવ નથી એનો, પણ વસ્તુનો પર્યાયનો ધર્મ છે. એમ કે આમ ઘટાડે આ વસ્તુ આખી લે પહેલા, એમાં એમાં એક વસ્તુ એવી છે કે જે ધ્રુવ નથી કરતું વિકાસ, તમે કીધું બરાબર, પણ પર્યાય વિકાર કરે છે એ વસ્તુનો ધર્મ છે એમ પાસે.
બસ તો પછી
વસ્તુનો ધર્મ છે કીધો, પર્યાયનો ધર્મ કીધો એમાં.
પર્યાય પ્રધાન વસ્તુ ની વાત કરી તમે,
આત્મા દ્રવ્ય નથી, આત્મા પર્યાય પલટાય.
બરાબર છે, આત્મા પર્યાય એટલે એ પર્યાય પ્રધાન આત્મા ની વાત થઈ અથવા પર્યાય પ્રધાન દ્રવ્ય ની વાત થઈ. પણ પર્યાય પ્રધાન પર્યાયની વાત થઈ શકે, પર્યાય ગુણ પ્રધાન પર્યાયની વાત થઈ શકે, અને દ્રવ્ય પ્રધાન પણ પર્યાયની વાત થઈ શકે. ત્રણ વિવિક્ષા છે. તમે બે વિવિક્ષા માન્ય કરો ને ત્રીજી વિવિક્ષા માન્ય ન કરો તો એ કેમ ચાલે? તમારી પકડ ત્યાં છે એટલે તમને એમ દેખાય છે, પણ વિવિક્ષા તો ત્રણ છે ને, ત્રણેય વિવિક્ષા છે. હવે હવે એક વાત કરીએ આપણે કે અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે. બરાબર છે, તો આ પર્યાય પ્રધાન પર્યાયની વાત છે. બરાબર છે, તો દ્રવ્ય દ્રવ્ય પ્રધાન પણ વ્યાખ્યા થાય, આ પર્યાય પ્રધાન વ્યાખ્યા કરી. તો દ્રવ્યની દ્રવ્ય પ્રધાન વ્યાખ્યા થાય અને પર્યાયની પર્યાય પ્રધાન વ્યાખ્યા થાય, એમાં કઈ ટુકડા નથી થતા. દ્રવ્ય પર્યાયને કોઈ ટુકડા નથી થતા, તેની દ્વારા પર્યાયની પર્યાય પ્રધાન કરતા ચાલતી હોય ત્યારે પર્યાય સ્વતંત્રતાની વાત ચાલે, કે પર્યાય તદ્દન સ્વતંત્ર છે એમ વાત ચાલે. એનો અર્થ એમ નથી કે દ્રવ્યનો અનિશ્ચિતિનો ખ્યાલ નથી, એમ નથી. કાંઈ નાની નાની ખ્યાલ નથી, ગુરવા જેવું નથી. પ્રમાણ વગર નહીં હોય જ નહીં, શકે જ નહીં. પણ છતાં 114 ની ગાથામાં કહેશે કે સર્વથા દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરીને તમે પર્યાય ને જુઓ. પર્યાયનું પર્યાયત્વ જ્ઞાનમાં લેવું હોય તો તમે દ્રવ્યાર્થિક નહીંના ચક્ષુને સર્વથા બંધ કરો એમ કહેશે. સર્વથા શબ્દ હું કરવા માત્ર પ્રમાણને કાઢી નાખવું છે એમને, ગર્ભે થાય ગર્ભિત છે એમ દ્રવ્યાર્થી જઈને જોવા માટે પર્યાય ચક્ષુ ને સર્વથા બંધ કરો એમ કે છે. શા માટે એમ કે છે? આચાર્યો કે છે ત્યાં સર્વથા શબ્દ વાપરવાની શું જરૂર? કથન છે વાપરવું જોઈએ તો શબ્દ લઈ તો સર્વ જે લઈ જુએ છે એ લઈ એમ જ દેખાય છે, સર્વથા એમ જ દેખાય છે, એમ જ છે ખરેખર. પણ એક નહીંથી એનો આપણે વિચાર કરીએ કે આ માણસ ફલાણાનો પુત્ર છે અને ફલાણાનો પિતા છે. હવે પિતા ને પુત્ર બે સંબંધ એક સાથે છે એ માણસ, હવે એમાં ટકાવારી પાડશો? પુત્ર પણ 100% છે અને પિતા પણ 100% છે. કેમ કહેવાય કે આ મારા અધૂરા પિતા છે, 50% મારા પિતા છે એમ કહેવાય, આ 50% મારો પુત્ર છે એમ કહેવાય. એનું તો અમે જ ખાલી 100% લેવું જોઈએ, એટલા માટે સર્વથા શબ્દ ત્યાં વાપર્યો છે એમ કહેવાનો અભિપ્રાય છે. પણ એનો અર્થ પ્રમાણને ઉડાડવું એવો ન થઈ શકે. બીજો કે કુંકુંડાચાર્ય એમ કહ્યું કે ચારે ભાવ છે એ પરદ્રવ્ય ને પરભાવને એ છે,
એવું કહ્યું.
બરાબર છે, તો એ ચારે ભાવમાં ક્ષાયિક પર્યાય છે એ કેવળ જ્ઞાનને પર્યાય છે, પરમાનંદને પર્યાય છે, યથાખા ચારિત્રને પર્યાય છે. બરાબર છે, એને પરભાવ કેમ કહેવાય? અરે પરભાવ ને પર દ્રવ કેવી રીતે કહેવાય? એની પર્યાય છે
પણ ભાવ રૂપે નથી મળતી.
પણ તો પણ પર દ્રવ્ય કેમ કહેવાય? એને પર ભાવ કયો? એને એને પોતાના સ્વભાવનો અંશ કયો? આગમ વિવિક્ષાથી તમે બરાબર છે. પણ પર દ્રવ્યમ પર ભાવમ ધ્યેયમ ભૂતિક. જો બધી તમે બધી જગ્યાએ તમે પ્રમાણને આગમને જો પકડી રાખો ને તો તમારે ઘણા આચાર્યોના વચનોનો તમારે નિષેધ કરવો પડે, આ પરિસ્થિતિ ઊભી થાય. માટે જ્યાં જે કહેવા ધારે છે એનું નામ વિવિક્ષા. વિશેષપણે કહેવાની ઈચ્છા, વિશેષપણે કહેવાની ઈચ્છા તેનું નામ વિવિક્ષા. ત્યાં તે જ વિશેષતાને અવધારવી જોઈએ. પેલી વાત તો ખબર જ છે, દ્રવ્યની પર્યાય છે એ તો બધાને ખબર છે. હવે અહીંયા કંઈક વિશેષ કહેવું છે એમ કહેવું
છે. પર્યાયમાંથી પર્યાય આવતી નથી અથવા તો પર્યાયનું અવલંબન લેવું નથી બતાવવા
માટે, એમ કહેવા માટે. હવે ત્યાં ઓલી અપેક્ષા તો લગાડે એટલે ને, એને પરદ્રવ્ય કેમ કીધું? શબ્દ શું કરવા પરદ્રવ્ય આપણે એવો વાંધો લેવાય ગયા ન લેવાય? એમાં અહીંયા પર્યાયનું ક્ષેત્ર શું કરવા જુદું કીધું વાંધો ન લેવાય, કેમ કે એનું અવલંબન છોડાવવું છે અને સ્વક્ષેત્રનું અને સ્વસત્તાનું અવલંબન લેવું છે શ્રદ્ધાએ.
ત્યારે શ્રદ્ધાના શ્રદ્ધાના વિષયમાં પર્યાય આવતી જ નથી, તો દ્રવથી નથી આવતી, કાળથી નથી આવતી, ભાવથી નથી આવતી, અને ક્ષેત્રથી નથી આવતી, એમ જોવું પડે. તો જ એનું અવલંબન આવે, તો જ જોર આવે, નહીં તમને આવે.
પડલે જાણતો નથી એ તમારી વાત, તમે લખી એમાં ગ્રેટ મિતા કેમ થઈ જાય, બીજાને અઘરું પડે
જવું. તફાનો ફિલ્મમાં છે જો તમે શું ક્યારે હું ના બેચાર રાખો જરા, પણ એમાં ત્રણ વિવિક્ષા ખોલી છે, ત્રણ વિવિક્ષા ખોલી છે, એ ન્યાયમાં ત્રણ વિવિક્ષા છે, અને એ ત્રણ ત્રણ ન્યાયનો એકાંત કરીને સ્વપ્ર પ્રકાશ ઉડાડે તો જ રહીશમાં જાય.
કંઈ કદી બધું
તમે શ્રી બધું આવો, તમારે બહુ ચર્ચાઓ થાય છે, ઘણી એવી
ચર્ચાઓ, આ બધું કશું કરી ભાઈ
ઘણી ચર્ચા હોય તો વર્ષો સ્વાધ્યાય ચાલે છે ને, એટલે ઘણી ચર્ચાઓ થાય છે, એવી
ચર્ચાઓ ઘણી થઈ ગયેલી છે જાણે છે કે નહીં, ભગવાન
હમ કાંઈ દોષ નથી, અપેક્ષા છે, અપેક્ષા છે,
અને જે જરૂર હોય તો
નિયમ સાધના શુદ્ધ ભાવ અધિકારમાં લીધું કે ન લીધું, શુદ્ધ ઉપયોગ અધિકારમાં કેવડી લોકાલોકને જાણવા તો એમાં શું દોષ છે કે કાંઈ નથી, કેવડી કેવળ આત્માને જાણે એમાં શું દોષ છે કે કાંઈ દોષ નથી, બરાબર છે ને, બે ગાથા સુધી જ ન લીધું એટલે એમાં કાંઈ દોષ જ નથી, સમજીને કે એમાં દોષ નથી,
બધું પ્રત્યક્ષ થઈ ગયું, એમ કેટલી નહીં હોય,
હા
કેવડી બધું પ્રત્યક્ષ થઈ ગયું છે ને ભાઈ,
હા કેવડી તો નય જ નથી,
આ કાતો બે કેમ લખી, એમ
કથનનો નય છે, એમ એમ લખ્યું છે કે કેવડી નિશ્ચય નહીંથી પોતાના આત્માને જાણે છે. પણ આપણે જે નીચે લીધું એ એને ત્યાં નથી લીધું, કારણ કે આપણે નીચે આવી રીતે પાછું આવું કરાવીએ છીએ, બધા પોતાની નીચે નીકળી વચન નાખી આપણે ગુરુ આપતી માને કે સ્પષ્ટ હોય છે, માનવ વિશ્વથી ઉત્તમ ઉત્તમ વસ્તુ કોઈ પ્રાપ્તિ હોગે
છે.
એટલે આ તો આમ આપણે પછી અહીંયા તો બધાનો જે વિચાર થાય તો એકાદ વાક્ય નીચે નાખું છે, અહીંયા આમ નાખ્યું છે, અહીંયા આમ નાખ્યું છે, અહીંયા નાખ્યું છે, અહીંયા કાંઈ નાખ્યું એમ, એટલે એક સરખું બધું દેખાય ને, એક સરખો દેખાવ આવી જાય ને, એટલે ત્યાં એટલો ખોટો મઢાવી લો, મઢાવી લો.
તો તમે શું વાત લેજો ભાઈ, પત્રિકા લખી તમે કોર્ટ નથી બધી, એ તો માન છે ને, આપણે સુધી આપણે પણ તમને તો માન્યું છે કે કોર્ટે ન જવું, આ ન જવું, કોર્ટે ન જવું, એ લાગતા જ પડી જતા હતા કે લોકોને કાર્ય થાય તો એ જતું કરતા નહીં, કોઈ જતું કોર્ટે ન જવું, પત્રિકાઓ ન છપાવવું, એમાં તમે કેમ હસ્તક્ષેપ
કરો, પત્રિકાની કોઈ વાત કોર્ટની વાત માટે
કારણ
કાર્યમાં ત્રણ ભેદ છે, દ્રવ્યના કારણકાર, ગુણના કારણકાર અને પર્યાયના કારણકાર. અચ્છા, તો સુગંધના પત્રમાં આ વાત આવે છે, સોગાનીજીના પત્રમાં એક મૂળમાં એક વાત આવે છે, વાત એ શબ્દ આપી રીતે છે કે પર્યાય પર્યાયતા કારણ હે, બરાબર છે, એ આપણી ચર્ચામાં વાત થઈ હતી, મારા ઉપર પત્ર છે, પર્યાયના કારણ પર્યાય જ છે, બરાબર, એ જ્ઞાનીનું વચન શું કે આ દ્રષ્ટિનું જ્ઞાનીનું વચન શું કે નહીં, અને છ કારકોનું ગુરુજનનું જ્ઞાનીનું વચન શું કે નથી, હવે ત્રણ ત્રણ જ્ઞાનીઓ જો એક વાતમાં મતભેદના ન હોય તો પછી અજ્ઞાની વિજ્ઞાન
અકારણ પારિણામિક દ્રવ્ય છે એ પરિણામે છે ને, અકારણ પારિણામિક દ્રવ્ય એ પરિણામે કહે છે, ગુરુદેવજી જોયા હતો એક વાર પંડિતજીને પૂછ્યું હતું કે બે કર્મોની સરખા છે, બીજું તમે કેમ ફેરફાર થાય છે, અકારણ પારિણામિક દ્રવ્ય
સમજાય, અકારણ પણ છે
એમાં
શું છે, તો દ્રવ છે કેવું હોય તો દ્રવ છે કહેવાય, અને પર્યાય છે કેવું હોય તો પર્યાય છે કહેવાય, પ્રથમ બે થી કરવામાં નિર્દોષ પણ છે, સમજીને ગ્રહણ ફેર હોય તો દ્રવ થી કહેતો ખોટું છે, ભલે દ્રવ થી છે પણ સમજ્યા વગર કહેતો દ્રવ થી કહેતો ખોટું છે, અને પર્યાય થી કહે પણ સમજ્યા વગર કહેતો એનું ખોટું, વસ્તુનું સ્વરૂપ દર્શન થવું જોઈએ, આ સુધી વસ્તુમાં સ્વરૂપ દર્શન
આપણું કેવું છે, દ્રવ્ય ખોટું એમાં તો વાંધો નહીં, પણ ફરી આપણે કેવી છે, કારણ પાલન ગર્ભ ત્યાં કહેતો કે વાંધો નથી કરવું પડશે, પરંતુ સમજીને કહેવું જોઈએ. પોતાને વસ્તુનું સ્વરૂપ દર્શન હોય તો એને સમજીને કહેવું જોઈએ. આ રીતે હું કહું છું તો એને મર્યાદા એના જ્ઞાનમાં જળવાઈ રહી. દાખલા તરીકે આપણે બોલીએ છીએ પાણીનો પ્યાલો આપજો, તો આપણા જ્ઞાનમાં તો મર્યાદા શું જોઈએ છે કે પાણી ભરેલો પ્યાલો મગાવ્યો છે. આપણે કોઈ પાણીનો પ્યાલો મગાવ્યો નથી. તો જ્ઞાન તો વસ્તુ જેવી હોય એવું જ રહીએ. કથન ગમે તે આવે, સમજીને બોલે એ નિર્દોષ છે, સમજ્યા વગર બોલે એ હાથે બોલે તો ખોટું છે, ખોટું બોલે તો ખોટું છે. બે હું ખોટું છું.
અનંત પુરુષોથી પર્યા દ્રવ્ય અને મૃત બે પ્રકારનું ઉપાદન કેટલું, એ કિકાળી ઉપાદન અને ક્ષય ઉપાદન. હા,
તો ક્ષણિક ઉપાદન છે ને, બે ઉપાદનમાં બે લીધેલા છે ને, પહેલેથી ત્રિકાળી ઉપાદન ક્ષણિક ઉપાદન લીધેલા છે.
પ્રવેશિકા આવે છે, પ્રવેશિકા મેં સ્વીકારે છે,
સ્વીકારે છે ને સ્વીકારતા
વાત બરાબર. શું કહે
છે ક્ષણિક ઉપાદન હોય, ક્ષણિક ઉપાદન કારક છે કે અકારક છે?
ક્ષણિક
ઉપાદાન પ્રવચન સાથ સ્વીકારે છે, તો એ ઉપાદાન છે કારક છે ને સમય કારક છે, એ કારક છે. સંપ્રદાન કે તો ઉપાદાન કે
અપાદાન જે છે ધ્રુવ નથી આવે, ધ્રુવ ન હોય તો ઉપાદન કેટલી થાય એ જવાબદાર
હોય તો એ પ્રશ્ન નથી. અહીંયા ક્ષણિક ઉપાદાન છે એ તમે સ્વીકારતા હોય તો
આપણે ધ્રુવ ધ્રુવ વગર થઈ નથી ને ઉપાદન
લીધા ના છે, ધ્રુવ વગર થઈ નથી એ વાત સ્વીકારશે. પણ ક્ષણિક ઉપાદાન તો પછી ક્ષણિક ઉપાદાન કરવાની જરૂર છે, તો પછી એટલું પ્રકારે ઉપાદાન કેમ છે? ક્ષણિક ઉપાદાનનું તમારે શબ્દ વાપરવાનું કાંઈ હેતુ તો હશે કે નહીં હોય? તો એ તો હેતુ તમે મર્યાદામાં રાખીને વાત કરો
તો આપણે સમજ
બરાબર છે. તો એનામાં કારકનો એક કારકનો તમે સ્વીકાર કરો તો છ કારકોનો તમારે સ્વીકાર કરવો જ પડે, બીજો ઉપાય જ નથી. તો તમે એક કારકનો સ્વીકાર કરો તો તમારે છ કારકનો સ્વીકાર કરવો જ પડે.
કરતા પરિણામની જરૂર કીધું
છે,
જે પરિણામથી સ્તર કરતા, જે પરિણામી સ્તર કરતા એમ લખી દે શબ્દ એ કલશ છે.
એ પરિણામે તે કરતા બરાબર છે, પરિણામે તે કરતા. તો એ તો પહેલા તો કહીએ છીએ દ્રવ્ય પરિણામે છે માટે કરતા એમ કહી લઈએ, પણ એ તો એ નિરીક્ષાને ના નથી. સમજો, પર્યાયને સાધનનું નામ આપવામાં આવે છે. પર્યાયને સાધન કે છે,
કર
પર્યાયને સાધન, સાધન દશામાં સાધન પર્યાય છે કે ને, હે ઉપાય અને ઉપાય, ઉપાય સાધન છે ને અને ઉપાય સાધ્ય છે. સાધન કારક છે કે અકારક છે? સાધન પોતે કારક છે અને પર્યાય પોતે સાધન છે. સભ્ય થયું કે નહીં કારક એની અંદર? પર્યાયમાં સાધન નામનો કારક અભ્ય થયું નહીં. એક કારક હોય તો છ કારકો સ્વીકારવા જ પડે, કારક બીજો રસ્તો જ નથી. આમ એટલે તો છ કારકોને મહિના ઉદે બીજો રસ્તો નહીં, તો પર્યાયનું સાધન નામ જ ઉડી જશે. દ્રવ્ય સાધન અને દ્રવ્ય સાધ્ય થઈ જશે, પર્યાય જેવી વાત જ નહીં.
પરમ કૃપાળો શ્રી સદગુરુદેવનો જય હો જય હો જય
હો. કે પછી અંદર બાબતે તમે ચર્ચા શાસ્ત્ર ની ચર્ચા ના બોલો સારું.
જલ્દી મારે આવી તો રહી ગયું છે મારે મંત્ર કોઈ નહીં.